તારીખ 20/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 492 અને 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 870
શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 492 પાનું 393 મુમુક્ષુ જનના પરમ દસમી મુમુક્ષુ પુરુષ શ્રી સ્વભાગ મુમુક્ષુ બીજા મુમુક્ષુઓનો પરમહિત ઇચ્છનાર હિતશ્રી એટલે પરમહિત ઇચ્છનાર અને પોતે પણ મુમુક્ષુ છે કે મુમુક્ષુ પુરુષ કરે છે સંબોધન કર્યું છે. અત્રે સમાધિ છે. ઉપાધિ જોગથી તમે કાંઈ આત્મવાર્તા નહીં લખી શકતા હો એમ ધારીએ છીએ. ઉપાધિ જોગથી એટલે વ્યાપારિક કાર્યથી આત્મા સંબંધીની વાતો તમે પત્રમાં નહીં લખી શકતા હો. તમારા પરિણામ વ્યાપારમાં રોકાઈ ગયા લાગે છે એમ લખ્યું છે કે જેથી તમે આત્મવાર્તા લખી શકતા નથી એવું લાગે છે એમ એવી અમે ધારીએ છીએ. ધારણા એટલે અંદાજ લગાવીએ છીએ. અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. જો જીવ મુમુક્ષુ હોય તો મુમુક્ષુ ન હોય તો પરિણામ બગાડે. પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો જીવના પરિણામ બગડી જાય એ અયોગ્યતા સૂચક છે. જો મુમુક્ષુને યોગ્યતા હોય તો એ પોતાના આત્મકલ્યાણને વિશેષપણે સાધે, વધારે સાવધાન થાય, આત્મકાર્યમાં વધારે સાવધાન થાય. એટલે મુમુક્ષુ જીવને જો સંસારની પ્રતિકૂળ દશા પ્રાપ્ત થાય તો એ સંસારથી તરવાનો પ્રયત્ન કરે અને પ્રયત્ન કરે જરૂર સફળ થાય. બાકી અયોગ્યતાવાન જીવને તો પરિણામ બગડવાના અને એ પ્રારબ્ધ પ્રમાણે પ્રતિકૂળતા આવવાની. મુમુક્ષુ હોય કે બીજા સંસારી હોય કે જ્ઞાની હોય કે મુનિ હોય. ઉદય તો 13મા ગુણસ્થાન સુધી છે. તીર્થંકરને પણ તીર્થંકર પ્રકૃતિનો ઉદય છે. પાપ પ્રકૃતિ ખલાસ થઈ ગઈ છે એટલે પુણ્ય પ્રકૃતિનો ઉદય છે. પણ વિતરાગ છે એટલે વાંધો નથી. વિતરાગ ન હોય તો પુણ્ય પ્રકૃતિના ઉદયમાંય વાંધો છે અને પાપ પ્રકૃતિના ઉદયમાંય વાંધો છે. અયોગ્યતાવાન તો બંને વખતે માથાકર્મ બાંધે છે. નીચી ગતિમાં અધોગતિમાં જવાના જ પરિણામ કરે છે. અનુકૂળતા વખતે પણ એમ કરે છે. અનુકૂળતાનો રસ લઈને પ્રતિકૂળતા વખતે પણ પરિણામ બગાડીને પોતાનું અહિત કરે છે. મુમુક્ષુ જીવ હોય તો પ્રતિકૂળતા વખતે વધારે સાવધાન થાય છે. અનુકૂળતા વખતે એટલો સાવધાન નથી થઈ શકતો મુમુક્ષુ. એવી ભૂમિકા થોડી કાચી છે. એટલે મુમુક્ષુએ અનુકૂળતા ઈચ્છવા જેવી નથી. જેમ કે આપણે અનુકૂળતા છે તો પ્રતિકૂળતા લાવીએ છીએ કે ચાલો ચાલુ ભોજન નથી ખાવું, છાશ રોટલી ખાવીશ. પ્રતિકૂળતા જ ઊભી કરી ને. હવે જો અયોગ્યતા હોય તો પરિણામ ખેંચાઈને બગડે. યોગ્યતા હોય તો પોતાના મોહને તપાસે કે આ જીવને શરીર પ્રત્યેનો મોહ કેટલો છે, આ પ્રત્યે આ જીવને ખાવાની આઈટમોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કેવી છે, એ દર્શન ગુરુનો સૂચક છે. ઈષ્ટ અનિષ્ટ પણ કેમ કે પદાર્થ સારો ખરાબ નહીં હોવા છતાં સારો ખરાબ ગણે છે, જોવે છે, ગણે છે એટલે જોવે છે કે આ સારો આ ખરાબ, એ દર્શન ગુરુના કારણે છે. એ બધા પરિણામને તપાસવા અને એ પ્રકારના પરિણામને મોળા પાડવા માટે પ્રતિકૂળતા છે એને સાધન બનાવી શકાય છે. પ્રયોગ છે એ સાધન છે. કારણ શું છે? સાધન છે. સાધન તરીકે પ્રયોગ થાય તો જરૂર ફાયદો થાય, થાય ને થાય, ન થાય એવું ન બને. બરાબર છે. કેસે પરિણામ ચલતે દ્રઢતા આ ગયા, અચ્છી બાત આની છે. ઘરમાં દૂસરા ચીજ કા સામાન બિગડ જાયગા, ઉસકો ખાજાના અચ્છા હૈ, ઉસકો ખા જાયેંગે યા યે વો અપને કો ખા જાયેગા. હમારે ચીજ હમારે ઘર મેં કોઈ સામાન બિગડતા હૈ ઇસકા ભી કલ્પ આપકો આતા હૈ કભી? આતા હૈ નહીં આતા હૈ? क्योंकि ये मेरा सामान है, मेरे किचन में, मेरे घर में, स्टोर रूम में, वो मेरा सामान है. सामान सामान का बिगड़ेगा या आत्मा का बिगड़ेगा? किसका बिगड़ेगा?
आत्मा का बिगड़ा रहा था.
हाँ देखो ये अपनापन का मोह कैसा काम करता है. પ્રતિકૂળતા ન હોય તો પ્રતિકૂળતા આપણે ઊભી કરીએ છીએ તો કંઈક સમજીને કરવી જોઈએ ને. આપણે તો રોજ મીઠાઈ બનાવીને ખાઈ શકીએ એવી સારી આર્થિક સ્થિતિ સારી છે, રોજ મીઠાઈ બનાવીને રોજ લાડવા ખાઈએ તો વાંધો નથી. છતાં છાસ રોટલી ખાવાનું શું કારણ? કે પ્રતિકૂળતા ઊભી કરવી છે, એને પ્રતિકૂળતા કહેવાય છે. એવી છે ને એ કઈ પ્રતિકૂળતા નથી. એક દાખલો આવ્યો ને, નાનપણમાં દાળ નહોતી ભાવતી ભાઈ, રોજ તુવેરની દાળ કરે, તુવેરની દાળ નો ભાવે. માણંદ ભાઈ બંધ હતો, માણંદ નો છોકરો હતો, બે ભાઈ બંધ હતા. તેના ત્યાં રમવા જાઉં, નવ દસ વર્ષની ઉંમરનો, દસ વર્ષની પહેલાની ઉંમરનો લગભગ પિરિયડ છે. એ લોકોને ત્યાં બિચારાને એટલા બધા ગરીબ માણસ, જારનો રોટલો કરે, બાજરો ન મળે, જારનો જુવારનો રોટલો કરે અને એની યારે મરચું, લીલું મરચું હોય, શાકવાળાને ત્યાંથી લઈ આવે, એને કાંઈ વઘારવા બગારવાનું તેલ બેલ હોય ને એમાં મીઠું કે મરચું ભરી અને મરચારે રોટલો ખાય. પાતળી છાશ હોય તો એ છાશ આજુબાજુમાંથી લઈ આવે, કે દૂધ મેળવીને છાશ બનાવે એવું નહીં હોય, પડોશા ડોસમાંથી છાશ થોડીક માગીને છાશને રોટલો ખાઈ લે, મરચુંનો રોટલો ખાઈ લે. આજુબાજુમાં કંઈ વધુ ઘીટું હોય તો એ લોકો બાજુને આપી જાય. સાતાનો ગરીબ માણસ એને ત્યાં આપી જાય પાડોશમાં રહેતા, એટલે એટલું મોટું છાલ્યું અને તાંસળી કે ત્યાં કાંસાની તાંસળી આવતી ને, બધું છાલ્યું ભરીને દાળ વધી છે કોઈ પાડોશીને ત્યાં, રોટલો ખાતો કે ભાઈ દાળનો મોટો અવડો મોટો વાટકો આવ્યો ને એટલે રાજીના રેડ થઈ ગયો. અને તો રોટલો ને દાળ ખાવાની કે આમ તો રોટલો દાળ તો આપણને ફાવે નહીં, પછી રોટલી આરે ફાવે. એ જે દાળ ને એની રાજી પર જોયો ને ત્યારે મને એમ થયું કે હું કેટલા ફેલ કરું છું, રોજ દાળ મળે છે તો ભાવતી નથી એમ તો. અને નહીં દાળ ખાતા શીખવું પડે, વઢે વડીલો એ વઢે દાળ છાનો માનો ખાઈ લે, દાળ ખાતા શીખવું પડે એમ કરીને વઢીને ખવડાવે. હાડુડા હાડુડા એનો થશે એમ કે હાડુડો એટલે ન ભાવે ને હાડુડો કે અમારે ત્યાં હાડુડા નહીં થવાનું એવું, આ ન ભાવે ને તો એ ન ભાવે. મારે તો દાળ ખાવાનું ચાલુ થઈ ગયું, એ છૂટી ગયું, ન ફાવે એ છૂટી ગયું. જોઈને એની પરિસ્થિતિ જોઈને એ છૂટી ગયું. એ કલ્પના છે ને, ઓલાને ભાવે ને આપણને ન ભાવે બધી કલ્પના છે, બીજું કઈ છે. એક માનસિક પરિસ્થિતિ એવી આપણે એ પણ એવા મિસકોન્સેપ્ટ હોય છે કે આ મને ન ભાવે ને ખીસ તો મને ઉલટી થશે. હા ના બરાબર છે, પણ એ માનસિક સ્થિતિનો અભ્યાસ નથી કર્યો તમે, બીજું કાંઈ નથી. હા એટલે એ જાતનો કોન્સેપ્ટ હોય છે, બીજું કાંઈ નથી કે મને આ ન ફાવે અને પછી જો ખાવ તો મને ઉલટી થઈ જશે, હું આવું આવું ખાઈશ તો મને ઉલટી થઈ જશે, તો એમ જ થાય પછી. શું કલ્પના થઈ ગઈ હોય છે, બીજું કઈ નથી એમાં. ભાવ ન ભાવ જેવું કઈ છે જ નહીં. ઘણા એવા છે, એક બે શાક જ ભાવે, બાકી બધા શાક નો ભાવે, અપલક્ષણ છે, બીજું કઈ નથી. સુધરી જાય એવું કઈ નથી, બધું સુધરી જાય એવું કઈ નથી, જેટલું સુધારવું એટલું બધું સુધરી જાય એવું કઈ નથી. આ તો શું છે, સુભાગભાઈને આર્થિક પ્રતિકૂળતા હતી તો કે તમારે તરવા બરાબર છે, હવે તમારા પરિણામની પરીક્ષા થાય. અનુકૂળતામાં પરીક્ષા પરિણામની પરીક્ષા ન થાય, પ્રતિકૂળતામાં થાય પરીક્ષા. અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર, એટલે અનુભવેલો એવો આ સંસાર, વારંવાર જેનો અનુભવ થઈ ગયો છે એવો આ સંસાર, સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે. કેમ કે ધાર્યું થતું નથી, આ સંસારમાં આપણું ધાર્યું થતું નથી એ સ્પષ્ટ સમજાય છે ક્યારે, પ્રતિકૂળ પ્રસંગે. નહીતર તો હું કરતા થઈને સવાર થઈ જાય છે, મારી હોશિયારથી મારે ડાપણથી મેં આમ કર્યું, મેં આમ કર્યું, હું આમ કરી શકું છું, હું આમ કરી શકું, અહંકારનો પાર નથી રહેતો. પ્રતિકૂળ પ્રસંગે ખબર પડે કે આ કાંઈ આપણું કામમાં આવે એવું નથી. એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. એટલે જેટલું જેટલું વસ્તુનું સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, તે નિશ્ચય કરવા જેવો છે. ખાલી સાંભળવું એમ નહીં. ગુરુદેવ તો સ્પષ્ટ કહેતા કે તમે માત્ર સાંભળી લ્યો એથી કામ નહીં થાય, એ સાંભળ્યા પછી પ્રયોગ કરશો તેથી કામ થવાનું છે. માત્ર સાંભળવાથી કામ નહીં થાય, સાંભળેલાનો પ્રયોગ કરવામાં આવશે તેથી કામ થશે. અને પ્રયોગ ત્યારે થાય કે નિશ્ચયની દ્રઢતા હોય, ત્યારે નિર્ણયની દ્રઢતા હોય તો જ પ્રયોગ થાય. નિર્ણયના ઠેકાણા ન હોય તો પરિણામ આગા પાછા થઈ જવાના, બગડી જવાના. હાલ કાંઈ સત્સંગ જોગ મળે છે કે કેમ, તે અથવા કાંઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ, તે લખવામાં આવતું નથી. તે લખશો ચાઈને કેમ લખે છે આવું? એમને ખ્યાલ આવ્યો છે કે અત્યારે આ પ્રતિકૂળ પ્રસંગની અંદર રોકાઈ ગયા લાગે છે, એટલે સત્સંગ જોગ શું છે એ પૂછે. એવું ન હોય તો તમે સત્સંગ કરો એમ એનો અર્થ છે. અત્યારે તમને સત્સંગ કરવાની વધારે જરૂર છે એમ એમાંથી સંકેત નીકળે છે. એટલે સત્સંગનો યોગ શું છે એ પૂછ્યું. એટલે કરો છો કે નહીં? એટલે તરત ન કરતા હોય તો એને ખ્યાલ આવે કે હું સત્સંગ કરવાનું મને કહે છે. સત્સંગ જોગ મળે છે કે નહીં? એટલે સત્સંગ મળે તો સત્સંગ તમે કરતા હો, સત્સંગ તમને મળે છે કે નહીં? ન મળતો હોય તો મેળવવો જોઈએ, સત્સંગ કરવો જોઈએ. અત્યારે તમારે જ્યારે જ્યારે જીવના પરિણામ બગડે ત્યારે વધારે સત્સંગ કરવો, અથવા ત્યારે ખાસ સત્સંગ કરવા દોડી જવું. જો પ્રાપ્ત થઈ શકે એવું હોય તો એ પરિણામ બગડતા અટકશે અને સુધરવા માંડશે. સત્સંગ એવી ચીજ છે, પરિણામ બગડતા હોય ત્યારે ખાસ સત્સંગ કરવો. તરત જ, કેમ કે સત્સંગમાં તો સમાધાન થવાનું. જે કાંઈ મૂંઝવણ છે, આકુલતા છે, તો અસમાધાનની છે. આમ કેમ, આમ કેમ, આમ કેમ ઈચ્છીએ છીએ, કાંઈક ને થાય છે કાંઈક, એનું નામ પ્રતિકૂળતા. ઈચ્છા વિરુદ્ધ પરિસ્થિતિ, એનું નામ પ્રતિકૂળતા છે, બીજું કાંઈ નથી. પ્રતિકૂળતા શું છે? ઈચ્છા વિરુદ્ધ પરિસ્થિતિ. બાકી કાંઈ પ્રતિકૂળતા જેવું છે જ નહીં જગતમાં. કેમ કે એકની પ્રતિકૂળતા એ બીજાની અનુકૂળતા હોય છે, અથવા એ જ પરિસ્થિતિમાં જીવને અનુકૂળતા લાગી તે જ પરિસ્થિતિમાં પ્રતિકૂળતા લાગે. કાંઈ નહોતું, એક પૈસાની મૂડી નહોતી, એમાં 10,000 રૂપિયા મળી ગયા. સારા લાગ્યા, બહુ સારા લાગ્યા. પછી 10,000માંથી થી કર્યા 1,00,000. 1,00,000માંથી પાછા 90,000 ખોયા. એ જ 10,000 રહી ગયા. 10 ને 11 રહ્યા હોય, લ્યો ને આપણે વધારે 1,000 મૂકો ને. આકુલતા, 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 એ મારા ભાઈ ગયા, આટલા બધા મારા ભાઈ ગયા. તો રાજી છે તો 10,000માં તો અત્યારે તો એટલો દુઃખી થશો, એટલી નેટલી રકમમાં એટલો દુઃખી થશો. કેમ કે ઈચ્છા વિરુદ્ધ થયો, ઓલું ઈચ્છાને અનુકૂળ થયો. ઈચ્છા તો 1,000-2,000 મળશે, મળી ગયા 10,000, થઈ ગયો રાજી રાજી. ઈચ્છા વિરુદ્ધ થાય એનું નામ જ પ્રતિકૂળતા છે, બીજું કાંઈ નથી. ને જ્યારે એવી પ્રતિકૂળતાને લઈને પરિણામ બગડતા હોય ત્યારે સત્સંગ ઈચ્છવો, એમ એમાંથી સંકેત નીકળે છે કે ત્યારે સત્સંગ ઈચ્છવો. અથવા કાંઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ, એ બીજો સંકેત છે. કે તમારી કોઈ તત્વ વિચારણા, આત્મકલ્યાણની વિચારણામાંથી કોઈ ઊંડાણમાંથી કોઈ વિચાર સૂજે છે, કોઈ પ્રશ્ન સૂજે છે કે કેમ, એટલે કે તમે અત્યારે એ લાઈન ઉપર ચડો. આત્મકલ્યાણના કોઈ અપૂર્વ વિચારો કરો તમે, એમ કહેવા માગે છે. સંયોગના વિચારોથી દૂર જઈને એને ગૌણ કરીને આત્મકલ્યાણને મુખ્ય કરો, એમ કહેવું છે. તે લખવામાં આવતું નથી, તે લખશો. આવો એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બીનો છે, તેમાં મૂંઝાવું ઘટતું નથી. કોઈ પ્રસંગ બીનો છે, શું બીનો છે તો આપણને ખબર નથી, પણ કૃપાળુદેવની દ્રષ્ટિએ સાધારણ છે અને એ મૂંઝાણા છે એ અસાધારણ લાગ્યો છે. મને ત્યારે મૂંઝાણા છે, સાધારણ પ્રસંગમાં તમારે મૂંઝાવવું ના જોઈએ. ઘણી વાર એવું બને કોઈ ખોટું તમને કહી દે તમે આમ છો, તમે આવું કર્યું છે, એકદમ આકુલતા થઈ જાય. ખોટું કેમ કે મને ખોટું કેમ કે વાત તો હાલ સાધારણ છે, હવે ખોટું કીધું સાચું કીધું તને ક્યાં ચોટ્યું છે. પણ હું આવો ને એવો નહીં એ કોન્સેપ્ટની વિરુદ્ધ વાત ગઈ થઈ રહી. આ કલ્પનામાં હલવાઈ ગયો આખે આખો, આત્માને ઓરી દીધો આખે આખો. એના વિચાર એની ભાઈ, એના ભાવ એની ભાઈ, આપણને એથી શું ફરક પડે. બહુ સારું ભાઈ, તમે જેમ કહેવાય. અમને કાંઈ અડતું નથી, અમને કાંઈ અભડાતું નથી, કાંઈ અડે ગાભડે કાંઈ નથી. ખરેખર તો વાત એ છે કે કહેનાર છે એને પણ કોઈ એક ઉદય વર્તતો હોય છે. એના ઉદયને આપણે પાછો આપણા ઉદય સાથે જોડી દઈએ છીએ, આ ભૂલ થઈ જાય છે. એ વખતે જાગૃત થઈ જવું, મારે ઉદયમાં જોડાવવું નથી, મારે આ ઉદયમાં જોડાવવું નથી, પછી વાંધો નથી. સાવધાન થઈ ગયા પછી વાંધો નહીં આવે. અભિમાન કરવું હોય તો એવી રીતે કરવું આ જગ્યાએ આ વખતે, કે એવી રીતે કોઈ મને ઉદયમાં ખેંચી જાય એટલો બધો હું નબળો નથી. સુગાની જેમ જ લીધું હતું, ઝઘડો કરવા આવ્યા હતા એ પોતે શાંત રહ્યા. હું એસે નપુંસક નહીં, એવો હમકો કસાઈમાં ખેંચી જ જાવે, કસાઈમાં એ કોઈ અમને ખેંચી જાય એવા અમે નપુંસક નથી. કાંઈ અમારો પુરુષાર્થ કામ કરે એવી વાત હતી. અહંકાર કરવો હોય તો છે જગ્યા, અહીંયા કરો અહંકાર તો કોણ ના પાડે. પુરુષાર્થ કરીને અહંકાર કર, શું કીધું. આવો એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મૂંઝાવું ઘડતું નથી. એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે. કોઈ પ્રતિકૂળ પ્રસંગને સમતાએ સંભાવે વેદવામાં આવે, એક જગ્યાએ લીધું છે, અહીંયા તો નથી લાગતું. એમ કે ચિંતા થાય એવા પ્રતિકૂળ પ્રસંગમાં ચિંતા ન થાય અને સમતા રહીએ. ખરેખર ચિંતા થાય એવો પ્રતિકૂળ પ્રસંગ હોય એમાં ચિંતા ન થાય અને સમતા રહે તો તે સમતા આત્મચિંતન બરાબર છે. એવી જગ્યાએ આવે છે. વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે. અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર વ્યવહારિક પ્રસંગોથી આજ કરવાના, એક ધારા કોઈને રીએ જ નહીં. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. સુખ દુઃખ બંને મિસકોન્સેપ્ટ છે. એ કોઈ સંયોગ સુખનું કારણ નથી ને કોઈ દુઃખનું કારણ નથી. એક માણસ મખમલની ગાદી ઉપર બેસે છે, બીજો માણસ કોથળો પાથરીને બેસે છે. એ મખમલમાંથી કોઈ સુખના પરમાણુઓ, કોઈ સુખ અંદરથી ઉત્પન્ન થઈને આત્મામાં આવતું નથી. કલ્પના કરવી બીજી વાત છે, પણ એમાંથી કોઈ સુખ નામનો પદાર્થ, સુખ નામનો ગુણ, સુખ નામની પર્યાય, કોઈ ચીજ સુખ નામની એમાંથી આવતી નથી. કેમ કે બિચારા જળ પરમાણુ છે, એમાં સુખ હોય ક્યાંથી? અને ઓલા કોથળામાંથી ક્યાંય દુઃખ આવતું નથી. કોથળામાંથી કોઈ દુઃખ નામનો પદાર્થ ઉત્પન્ન થતો નથી, મખમલમાંથી કોઈ સુખ નામનો પદાર્થ ઉત્પન્ન થતો નથી. કલ્પના એ સુખ ને કલ્પના એ દુઃખ છે. એક માણસ મખમલની તળાઈમાં હૂતો હોય પણ ચિંતાથી એને ઊંઘ ન આવતી હોય અને રાત જાતી ન હોય, એક એક કલાકના ડંકા ગણતો હોય. એથી માંડ 12 વાગ્યા, હજી તો 5-6 કલાક કાઢવાના છે. માંડ 1 વાગ્યો, 1 કલાક જતો ન હોય 12 વાગ્યા પછી, બીજો 1 કલાક જતો ન હોય, એને એ મખમલની તળાઈ એને શું કામ કરે? ઊંઘ લાવી દે એને? કોઈ મખમલનું ગાડલું ઊંઘ લાવી દે એને? અને જેને કાંઈ ચિંતા નથી, આ સુધીમાં પેટ ભરાય એટલું માંડ મજૂરી કરીને કમાઈને એ ઊંઘી ગયો ધસ ઘસાટ નીચે, કાંઈ પાથરા વગર, કે શેતરંજી ઉપર, ચટાઈ ઉપર. એને કહ્યું ચટાઈ એની ઊંઘ ઉડાડી દે એને, કે તું ચટાઈ ઉપર સૂતો છો, તને ઊંઘવા નહીં દઉં. મેં ઘસઘસાટ ઊંઘે છે, કોને સુખી ગણવો? હવામણની તલાઈવાળાને કે ભય પથારીવાળાને સુખી કોને ગણવો? કલ્પના એ સુખ અને કલ્પના એ દુઃખ છે, બીજું કાંઈ નથી. એ તો બિચારા હાવ નિર્દોષ છે, પરમાણુ ક્યાં કાંઈ ખબર જ છે? એ તો નિર્દોષ પરમાણુ છે, તું ખોટો ખોટો આરોપ કરે છે એના ઉપર, આમ આ સારા છે ને આ ખરાબ છે. બીજું, કોઈ સંયોગોમાં સારાપણું માનીને હરખાણો માન્યું કે હું અત્યારે સુખી થયો, એ વખતે ખરેખર આકુલતાથી દુઃખી હતો. વાસ્તવિક દ્રષ્ટિએ જોવામાં આવે તો એ જીવને એ વખતે પણ આકુલતાને દુઃખ જ છે, ભ્રમથી સુખ કલ્પ્યું છે. પછી દુઃખ કલ્પે એમાં તો આકુલતા હોય એમાં તો કઈ સવાલ જ નથી. અનુકૂળ કલ્પના એ તે અનુકૂળ ભાષે છે અને પ્રતિકૂળ કલ્પના એ તે જ પદાર્થ પ્રતિકૂળ ભાષે છે, બીજું કાંઈ નથી. અને જ્ઞાની પુરુષોએ તે બે કલ્પના કરવાની ના કહે છે, આ તું ખોટું કરશ, ભૂલ આ તારી છે, આ કલ્પના તું કરશ કે આ પરિસ્થિતિ મને પ્રતિકૂળ છે. એ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દેવાની વાત છે, જ્ઞાનીએ ના પાડી છે. તો કોઈ પરિસ્થિતિમાં અનુકૂળ કે પ્રતિકૂળની કલ્પના કરી અને તારું અહિત કરીશ નહીં, અને તને દુઃખ થાય ને દુઃખ વધે એવી પરિસ્થિતિ તું તારા હાથે ઊભી કરીશ નહીં. એમાં એવી કોઈ કલ્પના તમારે કરવી જરૂરી નથી, ન કરવી જોઈએ તમારે. વિચારવાન ને શોક ઘટે નહીં એમ શ્રી તીર્થંકર કહેતા હતા, ભગવાનના નામે મૂકી વાત. હું મારું માનો કે ન માનો, કાંઈ ભગવાનનું તો માનો એમ કે છે, મોટા પુરુષનું તો માનો. વિચારવાન ને શોક ઘટે નહીં, મને એમ છે કોઈ કોઈ મૃત્યુ થયો હોય એવું લાગે છે. શોક શબ્દ વાપર્યો છે ને એટલે નાનું નાનું બાળક કે એવું કાંઈ હશે એવું લાગે છે. એટલે સાધારણ પ્રસંગ લીધો છે એવું કંઈક છે એમ લાગે છે. વિચારવાને શોક ઘટે નહીં, યથાર્થ વિચાર હિત હિતનો કરી શકતો હોય એ જીવને વિચારવાન કહીએ. વિચારવાન જીવ એટલે મુમુક્ષુ જીવ, અને મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ. જે જીવ પોતાનું હિત અહિત ન વિચારી શકતો હોય તે વિચારવાન પણ નથી અને મુમુક્ષુ પણ નથી. સ્વાધ્યાયમાં બે છે આવે તો મુમુક્ષુ છે એવું કાંઈ નથી. હિત અહિતની સૂજ આવવી જોઈએ, એની વિચાર શક્તિ ઉત્પન્ન થવી જોઈએ. તો વિચારવાને શોક ઘટે નહીં કેમ કે જે પ્રસંગ થયો છે આત્માને શું નુકસાન થઈ ગયું? તારા આત્માને કોઈ નુકસાન થયું નથી. તું જેવો છે એવો અખંડ અભેદ સ્વરૂપે એમ કેમ થયો? કાંઈ તારામાંથી જાય એવું નથી. અનંતા અનુકૂળ સંયોગો આવીને ગયા, અનંતા પ્રતિકૂળ સંયોગો પણ આવીને ગયા. અત્યારે તો બધું સાધારણ ફેરફાર થતો હોય છે. બહુ મોટા અનુકૂળ સંયોગો, દેવલોકનો મોટો દેવ થઈ ગયો અને અનેક વાર કે જેની મોજડીમાં જોડામાં રતન ટાંગ્યા હોય, રતન મેઢા હોય, આમાં બહુ પૈસાવાળા હોય ફાડીઓમાં રતન ભરાવે છે કે નહીં? દાગીનામાં તો રત્ન રાખે, કપડામાં નાખે, શું રત્ન કામળની વાત આવે છે કે નહીં? સતાંબરમાં એ તો જે મનુષ્ય પર્યાય છે, દેવમાં તો જોડાની અંદર રત્ન હોય. અહીંયા જોવાય ન મળે એવા હોય પાછા, કેમકે એટલા પથરા અહીંયા હોય નહીં એવા. ત્યાં તો વૈકરીય પરમાણુ છે બધા, એનો જોડો ખંખેરે ને ત્યારે એટલી સંપત્તિ રત્નો ને નીકળે કે અહીંયા મોટો મોટામાં મોટો પૈસા વાળો હોય ને ભાઈ ભિખારી જેવો લાગે. એવો મોટો તું દેવ લોકો દેવ થઈ ગયો અનંતવાર, અને ટુકડા ટુકડા માટે એઠું ખાવા માટે ભીખ માગી હોય. અરે ઉકડામાં જઈને ભૂંડડા વખર કરે છે, ગંદકી ખાય છે કે નહીં? એ પણ તો એ દશાતારી થઈ ગઈ, ઉકડો ખાવાની દશા થઈ ગઈ, અને મોટો દેવલોકનો દેવે થઈ ગયો. તું આત્મા તરીકે આત્મા એમને મર્યો છું, હજી કોઈ તારામાં આવ્યું ગયું નથી. અનુકૂળતા ને પ્રતિકૂળતા કલ્પીને આકુળતામાં દુઃખી થયો છો, એકાંતે દુઃખી થયો છું, ક્યારે સુખી થયો જ નથી. તો આ ઇતિહાસ છે. હવે એ દુઃખથી મૂકવા માટે વાત છે. તીર્થંકર એમ કહે છે કે વિચારવાનને શોક ઘટે નહીં, કાંઈ દુઃખી થવાની જરૂર નથી, કોઈ પરિસ્થિતિમાં દુઃખી થવાની જરૂર નથી. જોઈએ 492 થયો. પછી 494માં પત્ર છે, પાનું 396. આમ તો પ્રશ્ન ચિહ્ન મૂક્યો છે, સુભાગભાઈ નો હશે કે કેમ છે ને? લીધો છે તો સુભાગભાઈ નો હશે, કારણ કે અનુમાન તો એના ઉપરથી જ કર્યું છે. એમાં સંબોધન નથી, મૂળ ગ્રંથમાં સંબોધન નથી. સંબોધન છે, પત્રે હાલ કઈક બાહ્ય ઉપાધિ ઓછી વર્તે છે, એટલે કામકાજ નો ભીડ ઓછી થઈ છે. તમારા પત્રમાં પ્રશ્નો છે તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારશો. પૂર્વકર્મ બે પ્રકારના છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. એક પ્રકારના કર્મ એવા છે કે જે પ્રકારે કાળાદી તેની સ્થિતિ છે તે જ પ્રકારે તે ભોગવી શકાય, એટલે એમાં ફેરફાર ન થાય, એને નિદ્ધત કર્મ કહે છે. શાસ્ત્રીય ભાષામાં એને નિદ્ધત કર્મ કહે છે, એમાં કાંઈ ફેર જ ન પડે, એવા તીવ્ર પરિણામથી કર્મ બાંધ્યું હોય પછી જ પ્રકારે એને ભોગવવું પડે, એવો જ એનો ઉદય આવે. ઉદય આવ્યા પહેલા એમાં ફેરફાર ન થાય. બીજો પ્રકાર એવો છે કે જ્ઞાનથી વિચારથી કેટલાક કર્મ નિવૃત્ત થાય, એટલે એનો નાશ થાય. એ બંધાણા હોવા છતાં પણ જ્ઞાનથી એનો નાશ કરી શકાય. કેટલાક કર્મ એવા છે કે જ્ઞાન થાય તો એનો નાશ ન થાય. કેમ કે શ્રેણિક મહારાજાએ ભાવલિંગી મુનિરાજની અસાધના કરી, ઉપસર્ગ કર્યો હતો ને, નરક ગતિ બંધાણી, દ્વેષભાવ હતો એટલે દ્વેષભાવથી નરક ગતિ બંધાણે. પછી જ્ઞાન થયું વિજભવમાં, શાયિક સમ્યક દર્શન થયું, ગતિ ન ફરી. કેમ કે નિદ્ધત કર્મથી ગતિ બંધાઈ ગઈ હતી, એમાં ફેરફાર થાય જ નહીં. એટલો મોટો અપરાધ કર્યો તો તીવ્ર પરિણામ થઈ, એમાં કંઈ ફેરફાર ન થાય. પછી ભલે જ્ઞાન થયું, નાની હોય જ્ઞાન થયું એમ નહીં, એ પોતે તીર્થંકર દ્રેવ છે. આવતી પ્રવિષ્યના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન થવાના, મહાપદ્મ તીર્થંકર, મહાપદ્મ નામ હશે. કાંઈ તીર્થંકર હોય તો શું થઈ ગયું, જે અપરાધ કર્યો નિયમથી ભોગવવાનો, ભોગવવાનો હોય તો ભોગવવાનો. એવા પણ કેટલાક કર્મો હોય છે જે તીવ્ર રસે કરીને બાંધા હોય છે, એમાં ચાલતું નથી. એવો મોટો પડતો જીવ મારી શકે છે, માટે કોઈ પણ જીવ માટે શલ્ય રાખવું નહીં કે આવો જ છે ને આવો જ રહેશે, બિલકુલ ન રાખવું. આત્મા છે, અનંત શક્તિનો ધણી છે, ગમે ત્યારે પોતાની શક્તિ પ્રગટ કરી શકે છે. એની કાળદબ્ધિ ક્યારે પાકશે બીજાને શું ખબર છે, એને ખબર નથી બીજાને શું ખબર પડશે, કાંઈ વિચાર કરાય જ નહીં. બીજો કર્મનો પ્રકાર એવો છે કે જ્ઞાનથી વિચારથી કેટલાક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારના કર્મ અવશ્ય ભોગવવા યોગ્ય છે તે પ્રથમ પ્રકારના કર્મ કયા છે, અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારના કર્મ કયા છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે, તે દેહનું રહેવું એ કેવળ જ્ઞાનીની ઈચ્છાથી નથી પણ પ્રારબ્ધથી છે. કેવળ જ્ઞાનીને ઈચ્છા હોતી નથી અને કેવળ જ્ઞાનીને પુરુષાર્થ અનંત પ્રગટ્યો છે, કેટલો અનંત વીર્ય, પણ પ્રારબ્ધમાં તો એ પોતે પણ ફેરફાર કરી શકતા નથી. કેમ કે ઉદયમાન પ્રારબ્ધ છે, આયુષ્ય છે ઉદયમાન થઈ ગયું, એમાં જીનેન્દ્ર પણ ફેરફાર ન કરી શક્યા. સિમંદર ભગવાનનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય લઈને આવ્યા છે મહાવિદ્ય ક્ષેત્રમાં, 84 લાખ પૂર્વ ગ્રસ્ત અવસ્થામાં છે, એટલે રાજા હોય છે મોટા, 16 લાખ પૂર્વ અરિયંત દશામાં 13મા ગુણ સ્થાને રહેશે, પછી સિદ્ધાલીમાં પધારશે. અહીંયા ભરત ક્ષેત્રમાં
આવતી ચોવીસમાં તેરમા તીર્થંકર થશે ત્યારે સિમંદર ભગવાન ત્યારે સિદ્ધાલયમાં પધારશે. લગભગ શ્રી કૃષ્ણ છે આવતી ચોવીસના તીર્થંકર છે, એ બારમા કે તેરમા તીર્થંકર છે આવતી ચોવીસમાં, ચોવીસમાંથી એમ છે. શું કે છે કે કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે, તે દેહનું રહેવાનું કેવળ જ્ઞાનીની ઈચ્છાથી નથી પણ પ્રારબ્ધથી છે. એટલું સંપૂર્ણ જ્ઞાન બળ છતાં પણ તે દેહ સ્થિતિ વેદ્યા સિવાય કેવળ જ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં. જો કે ત્યાં કોઈ અસાતા નથી પણ છતાંય તે મોક્ષનું જે સિદ્ધાલયમાં જવું છે તો ઉપરની સ્થિતિ છે જ ને, એવી સ્થિતિ છે. જોકે તેવા પ્રકારથી છૂટવા વિશે કોઈ જ્ઞાની પુરુષ ઈચ્છા કરે નહીં, કેવળ જ્ઞાની ઈચ્છા કરે નહીં ને જ્ઞાનીએ ઈચ્છા ન કરે એમ કહે છે. પ્રારબ્ધથી છૂટવાની, પ્રારબ્ધ હોય તો પ્રારબ્ધ ભોગવી લેવાનું, એમાં શું, ભોગવતી વખતે પુરુષાર્થ કરવાનો, એમાં શું, નહીં ભોગવવાની ઈચ્છા નહીં કરવાની એમ કહે છે. જો કે તેવા પ્રકારથી છૂટવા વિશે કોઈ જ્ઞાની પુરુષ ઈચ્છા કરે નહીં, તથાપિ અત્રે કહેવાનું એમ છે કે જ્ઞાની પુરુષને પણ તે કર્મ ભોગવવા યોગ્ય છે. તેમજ અંતરાયાદી અમુક કર્મની વ્યવસ્થા એવી છે કે તે જ્ઞાની પુરુષને પણ ભોગવવા યોગ્ય છે. અર્થાત જ્ઞાની પુરુષ પણ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. સર્વ પ્રકારના કર્મ એવા છે કે તે અફળ હોય નહીં, દરેક કર્મ સફળ હોય તેનું કાંઈ ને કાંઈ ફળ આવે, માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. કોઈ ભોગવીને નિવૃત્ત થાય, નાશ થાય, કોઈ વગર ભોગવે પણ ટળી શકે એવા હળવા પરિણામથી બંધાણા હોય તો વગર ભોગવે પણ ટળી શકે છે. એ બધી માય આપેલા છે, ફરી જાય છે પરમાણુ. અહીં સુધી રાખીએ, જરા પત્રમાં વિસ્તાર છે.